ఓం నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో వైర్యాణం నమో వంజాయాణం నమో లోయే సోపస్సాహనం ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యోజిందర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయసారాయ శ్వానుభూత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి.
Thank you. Yeah. Morning. આંધળા છે માટે તે જળ છે અને ભગવાન આત્મા છે એ સદા ઉપયોગી છે આત્મા. તે જાણવા શીખનાર, જાણનાર જાણનાર છે, એ જ્ઞાતા છે. જ્ઞાતા એટલા માટે છે કે તે કુંજપાપને જાણે ને દેહને જાણે, એ દેહનો પદ જ્ઞાનમાં જણાય. શોક દુઃખ રૂપસુખ એ કઈ જીવ નથી. આવશે કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બે નો નાશ કરનારો મંત્ર છે આ મંત્ર છે આ. પેલા કરતા બુદ્ધિ નો નાશ કરાવે છે ને પછી જ્ઞાતા બુદ્ધિ છોડાવે છે. બે વિભાગ છે આમાં. તો પેલા બે ને એક માને છે, દેહ ને આત્મા એક માને, જળ ચેતન એક માને છે. એ અજ્ઞાની વિચાર દ્રષ્ટિ છે. કેમ કે જળ ને ચેતન બંને દ્રવ્ય નો સ્વભાવ ભિન્ન છે. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ પોતે પલટે નહીં છોડી. આપ સ્વભાવ પોતાના સ્વભાવને જીવ છોડે નહીં, જીવ જ્ઞાતાપણું છોડે નહીં અને રાગનો કરતા થાય નહીં. અને જળ રાગાદી એ પોતાનું જડત્વ છોડે નહીં અને ચેતન થાય નહીં. કોઈ કાળે પોતાનો સ્વભાવ પદાર્થ પલટતો નથી. માટે બે બંને સ્વભાવ ભિન્ન છે. માટે બે દ્રવ્ય ભિન્ન છે. બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતિતપણે બંને જેને સમજાય છે, જેને જેને સારી રીતે એને પ્રતીતમાં આવે છે. સુ નામ સમ્યક પ્રકારે પ્રતીતિ, એ પણ અનુભવપૂર્વક પ્રતીતમાં આવે. એમ શાસ્ત્ર વાંચવાથી ચેતન ભિન્ન ને જળ ભિન્ન એ વ્યવહાર શ્રદ્ધા છે, નિશ્ચય શ્રદ્ધા નથી. સુપ્રતીત નથી, સારી રીતે પ્રતીત નથી. વેદજ્ઞાન કરી અનુભવ કરીને પ્રતીત જુદા પાડે ત્યારે એને સુપ્રતીતિ પ્રતીતપણે બંને જળ ને ચેતન જેને સમજાય છે, જેને જણાય છે, ભિન્ન ભિન્ન જણાય છે. એ ભિન્ન આ ચેતન ભિન્ન ને આ દેહ ભિન્ન એમ ભિન્નતા ભાસતી નથી. આ ચેતન જાણનાર જુદો અને આ દેહ જુદો એમાં શું પ્રતીતિ નથી આવતી. પણ દેહ ને આત્મા ભિન્ન છે ત્યારે દેહનું લક્ષ્ય સર્વથા છોડીને સર્વથા જ્ઞાયકના લક્ષ્યમાં ઉપયોગ જાય છે ત્યારે સુપ્રતિથી જાણેલાનું સંધાન થાય. ત્યારે દેહથી આત્મા ભિન્ન છે એમ સમ્યક પ્રતિથી પ્રગટ, સમ્યક દર્શન પ્રગટ થાય છે, સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. સ્વરૂપ ચેતન નિજ જળ છે સંબંધ માત્ર. હવે આગળ વાત કરે છે કે આ ચેતન આત્મા છે એ તો એનું સ્વરૂપ છે, નિજ સ્વરૂપ ચેતન જાણવું જાણવું દેખવું. અને જળ છે સંબંધ માત્ર. પુનપાપ જળ એનો સંયોગ સંબંધ થયો છે. કર્મનો અને દેહનો સંયોગ સંબંધ થયો છે. સંયોગ માત્ર છે. એ સ્વભાવમાં એની નાસ્તી છે. આત્મામાં પુનપાપની કર્મની અને શરીરની એની નાસ્તી છે. માટે જળ છે. એનાથી બિન અસ્થિરૂપ ચેતન આત્મા તે હું છું. સ્વરૂપ ચેતન નિજ આત્માનું નિજ સ્વરૂપ તો ચેતન ચેતના છે. ચેતના લક્ષણ આત્માનું છે. રાગ આદિ કોઈ આત્માનું લક્ષણ નથી, એ તો જળનું લક્ષણ છે. રાગ નથી થતો આત્માને આશરે, રાગ નથી પ્રસિદ્ધ કરતો આત્માને, રાગ નથી થતો અભેદ આત્મામાં. માટે ત્રણ અપેક્ષા જોવામાં આવે તો એ રાગ આદિ આત્માને આશરે નથી, આત્માને પ્રસિદ્ધ કરતો નથી, આત્મામાં ભેદ થતો નથી. માટે રાગ એ જળ છે અને ઉપયોગ આત્માને આશ્રય થાય છે, આત્માને પ્રસિદ્ધ કરે છે અને આત્મામાં ભેદ થાય છે. માટે તે ચેતના એ જીવનું લક્ષણ છે. પણ પુનપાપ કોઈ જીવનું લક્ષણ નથી, એ તો જળના લક્ષણ આંધળા છે. સ્વરૂપ ચેતન નિજ જળ છે સંબંધ માત્ર. એ તો નિમિત્ત માત્ર, સંયોગ સંબંધ છે. આત્માની સાથે અનાદિકાળથી પોતાના સ્વભાવને ભૂલેલો આત્મા એને કર્મનો ને દેહનો સંબંધ થયો છે. સંબંધ માત્ર સંબંધ છે, સંયોગ છે, સંયોગ છે માટે વિયોગ થાય. સંબંધ છે એ તાદાત્મ્ય સંબંધ નથી, સંયોગ સંબંધ છે. દેહનો અને પુનપાપનો સંયોગ સંબંધ છે. જ્ઞાનને આત્માને તાદાત્મ્ય સંબંધ ચાલ્યો ટળે નહીં અને પુનપાપને દેહ રાખ્યા રે નહીં. કોઈને પાપ ને દેહ રાખવા ધારે તો રહેતા નથી, કેમ કે સંયોગ માત્ર સ્વભાવ નથી, માટે એનો વિયોગ થાય છે. અને જ્ઞાન ને આત્મા તો એક વસ્તુ છે, જેમ સાકર ને ગળપણ એક પદાર્થ છે તેમ, અથવા સ્વરૂપ ચેતન ની જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્ય માય છે. એક તો એને જડ કહ્યું, એને પરદ્રવ્ય કહ્યું, અને એને જ્ઞેય કહ્યું. એનામાં જ્ઞાન ન હોય એને જ્ઞેય કહેવાય, આને જ્ઞેય કહેવાય, આને જ્ઞેય કહેવાય, પંખાને જ્ઞેય કહેવાય, પુનપાપને જ્ઞેય કહેવાય, દેહને જ્ઞેય કહેવાય. જ્ઞેય પર જ્ઞેય એનું નામ કે જેનામાં જ્ઞાનનો અભાવ હોય. એનામાં જ્ઞેય ધર્મ છે પણ જ્ઞાન ધર્મ નથી. જ્ઞાનમાં જ્ઞાનત્વ પણ છે અને જ્ઞેયત્વ પણ છે. જ્ઞાન જ્ઞાનને પણ જાણે અને જ્ઞાન સ્વજ્ઞેયને પણ જાણે, એ બેવડો ધર્મ આમાં છે જ્ઞાનમાં. અને આમાં તો એટલું જ્ઞેય પણ છે, જ્ઞાનમાં જણાય પણ એનામાં જાણવાની ક્રિયા ન થાય, માટે તે પર જ્ઞેય. જ્ઞેય પણ પરદ્રવ્યમાં છે, એ પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી. પ્રભુ પુણ્ય પાપ કર્મ ને શરીર એ બધી ક્રિયાઓ જળની છે અને જળ એનો કરતા છે. દેહ મનવાણી ની ક્રિયા આત્મા કરતો નથી, જો આગળ આવશે. અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાં છે. એવો અનુભવનો પ્રકાશ ઉલાસ્થિત થયો, ઉલસ્થિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. આ પુનપાપના પરિણામ મારા નથી, મારે સ્વસ્વામી સંબંધનો ભાવ છે, જેથી હું એનો કરતા ભોગતા નથી. મારામાં એની નાસ્તિ છે એવી મારી અસ્થિ, પુનપાપની નાસ્તિ એવી મારી અસ્થિ, કે જે જ્ઞાન ને આનંદમય આત્મા છે. તેથી જ્યારે એની ઉદાસીનતા થાય છે, એટલે એકતા બુદ્ધિ તોડીને આત્માનો અનુભવ થાય છે, ત્યારે પુનપાપ જણાય તો ઉદાસ છે. પેલા જણાય તો અજ્ઞાન ને પછી જણાય તો વ્યવહાર. પેલા જણાય પુનપાપ ને દેહ તો અજ્ઞાન, અને અનુભવ પછી જણાય તો એને વ્યવહાર કહેવામાં આવે છે. કરતા તો છે જ નહીં પહેલેથી. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. આત્માનું લક્ષ્ય શું? અનુભવ થયો અને પછી ઉદાસ થયો, આ પુનપાપના ભાવ મારા નથી. એમ સ્વામી તો બધી છૂટી જાય, પુનપાપ રહી જાય, એકતા બધી તૂટે. પુનપાપના પરિણામ તો એ ચારિત્રગીકાર કરી સ્વરૂપમાં લીન થાય ત્યારે જાય છે. છઠ્ઠા ગુણસ્તર સુધી પુન રહે છે. ચોથા પાંચમે પુનપાપ બે હોય, છઠ્ઠે એકલું પુન હોય, સાતમે પુન અને પાપનો શપક્ષણી માંડે તો નાશ થઈ જાય છે. તો સંયોગ સંબંધ છે કે આત્માનો કઈ સ્વભાવ નથી, માટે વિયોગ થાય છે, આત્મવૃત્તિ થાય છે. કાયાની વિચારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંત ભવ અંતનો ઉપાય છે. આ મુનિરાજની વાત કરે છે. હવે કાયાની વિચારી માયા એટલે મમત્વાદીને કાયા ઉપર છૂટી ગઈ, અને સિંહ ફરી ખાય તો પણ એના પ્રત્યે કાંઈ એને દ્વેષ આવે નહીં. કાયાની વિચારી માયા સ્વરૂપે સમાયા, એ તો સ્વરૂપમાં સમાઈ ગયા છે. નિર્ગ્રંથ મુનિ સાચા ભાવલિંગી સંત, નિત્યાનંદનું ભજન કરનારા, સંયમી, આત્મધ્યાની, તપસ્વી. નિર્ગ્રંથનો પણ નિર્ગ્રંથના બે પ્રકાર છે, એક અંતરંગ ગ્રંથિ જાય અને બાહ્ય પરિગ્રહ. 24 પ્રકારના પરિગ્રહનો ત્યાગ હોય, 12-10 પ્રકારના એને કોઈ જગા ન હોય, મકાન ન હોય, એને સોના ચાંદી ની ધન ધાન્ય ની દાસદાસી નહીં, એને કપડા ની, એને પાત્ર નહીં, એવા 10 પ્રકારના બાહ્ય પરિગ્રહને તેને ત્યાગ વર્તે છે. અને અંતરંગ પરિગ્રહ 24 પ્રકારનો, 14 પ્રકારનો છે. એક વિખ્યાત શ્રદ્ધાનો વિપરીત દોષ, ક્રોધમાન માયા ચારિત્રનો દોષ, 5 નવ લોકશાય એ વિભાવ ભાવ એને છૂટી ગયો છે. મિથ્યાત્વ ગયું છે, અને મિથ્યાત્વની સાથે રહેલા અવિના ભાવ રૂપ જે આ ભાવો એનો અભાવ થઈ જાય છે. શું કહ્યું? મિથ્યાત્વની સાથે અવિના ભાવ રહેલો દોષ ક્રોધમાન માયા અનંતાનુમંદી, અને એની સાથેના નવ લોકશાય એની સાથેના અવિના ભાવ જેટલો ભાવ એનો અભાવ થાય છે. અસ્થિરતાનો ભાવ નવનો કસાય ભલે રહી જાય, ક્રોધમાન માયા લોક પણ ભલે અસ્થિરતાના લીધે અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન. અહીંયા મુનિને તો ત્રણ કસાયનો ભાવ થઈ ગયો છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એ તો સદુપયોગમાં વારંવાર લીન થાય છે, આત્મામાં લીન થાય છે, આનંદ આવે છે એટલે વારંવાર ઉપયોગમાં જાય છે. વેપારીને જ્યાં લાભ હોય એ વેપાર કરે તોડીને, એમ ત્યાં આનંદ અંદરમાં દેખાણો આનંદ અંદર છે તો વારંવાર ઉપયોગને એમાં જોડે છે. નિર્ગ્રંથનો પંથ ભવ પંથનો ઉપાય છે, ભવના નાશનો ઉપાય સ્વરૂપમાં સમાવું તે કોઈ ક્રિયાકાંડ દેહ મન વાણીની ક્રિયા ને પુણ્યની ક્રિયા એ કોઈ ભવ અંતનો માર્ગ નથી, એ તો ભવ વૃદ્ધિનું કારણ છે, સુખની વૃદ્ધિનું કારણ છે. ભૂલથી એક ભવ પણ ટળે નહીં. બહુ ભૂલ કેરા પુણ્યથી શુભે માનવ નો મળ્યો તો એ અરે ખેત અરે શું કહ્યું પછી ભવચક્ર નો આટો નહીં. નવમી ગ્રેવિકમાં જાય દુઃખી થવા, ક્યાંય દુઃખી થવા જાય? અહીંયા કઈ સુખ થોડું છે દેવગતિમાં? સુખ તો આત્મામાં છે, આત્માને ભૂલીને અહીંયા ગયો ક્યાંય પણ દુઃખી છે, મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ સુખી ન હોય અજ્ઞાની. નિર્ગ્રંથ નો પંથ ભવ અંત નો ઉપાય છે. આજે તો નિર્ગ્રંથ દશા લગભગ લોપ થઈ ગઈ છે. લગ્ન થઈ જાય એટલે જાણે મુનિ થઈ ગયા એમ વસ્તુના સ્વરૂપમાં. હવે આગળ દેહની આ એકતા એવું અજ્ઞાન અને દેહ જ્ઞાનમાં જણાય એ પણ મિથ્યા. દેહ મારો એ મિથ્યા, દેહની ક્રિયા હું કરું એ મિથ્યા, અને દેહ જ્ઞાન પદમાં જણાય એ પણ મિથ્યા પૂછે છે. કરતા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ બે ભાવ આમાં સમાવે. આખો સમય સાર લખ્યો છે. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, છે દેહ ને આત્મા ભિન્ન ભિન્ન. જેમ જ્ઞાનમાં જ્ઞાન ભિન્ન તરવાર ભિન્ન છે એમ આ દેહ છે અને અંદરમાં જાણનાર ચેતન પરમાત્મા જુદો છે. એ બે ભિન્ન ભિન્ન હોવા છતાં દેહ અને જીવ જડ અને ચેતન જેને એક રૂપે ભાસે છે, પ્રતિભાસે છે, એકરૂપ થતા નથી, ભાસે છે એના ઉપર વજન છે. પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. જ્ઞાનીને દેહ ને આત્મા જુદા ભાસે છે, અજ્ઞાનીને દેહ ને આત્મા એક ભાસે છે. એક ભાસે છે માટે એક થઈ ગયા એમ નહીં, જુદા હોવા છતાં એક પણ ભાસે એમના અજ્ઞાન. ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. હા, એકતા બુદ્ધિ છે કે હાથ હું હલાવું છું, પગ હું ચલાવું છું, ભાષા હું બોલું છું, રોટલી હું ઉણું છું, આ રસોઈ હું કરું છું, આ ચેકમાં હું સહી કરું છું, આ ઇલેક્ટ્રિસિટી પંખો ફરે છે, આ એમ જળ ચેતનની એકતા એને બે દ્રવ્યમાં એક કરે છે. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, જ્ઞાન વડે જુદા ભાસે, અજ્ઞાન વડે એક ભાસે, અને એક ભાસે ત્યારે એની ક્રિયાનો કરતા હું છું એમ એને ભાસે છે. એનો જાણનાર છું એમ ભાસતું નથી. ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. એક તો બુદ્ધિવાળી એક ક્રિયા, દેહ મન વાણીની ક્રિયા, એ મારી હું કરનાર છું, એ મારું કર્મ છે. હાથ હલાવું છું, પગ હું ચલાવું છું, આ મોટર હું ચલાવું છું, એ બધી અજ્ઞાનમય પ્રવૃત્તિ. શ્રદ્ધા વિપરીત છે, ખોટી શ્રદ્ધા છે. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાનો, ક્રિયાની પ્રવૃત્તિ પણ અજ્ઞાન છે ને, અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય હોય છે. ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે, તેના જેવી થાય છે. એક જ બુદ્ધિ. હવે એ બે ની એકતા થાય છે એનું એક મૂળ કારણ કે છે. બેની એકતા કેમ થઈ? દેહ ને આત્મા જુદા જુદા છે. એક મને ભાસે છે કેમ, પોતા પણ કેમ ભાસે છે, એનું એક લોજિક કારણ આપે છે. જીવની ઉત્પત્તિ, એનો જન્મ, રોગ, શોક, દુઃખ, મૃત્યુ, જન્મ ને મરણ, દેહનો સ્વભાવ, આ બધું દેહનો સ્વભાવ છે. જીવની ઉત્પત્તિ, રોગ, શોક, દુઃખ, મૃત્યુ, એ બધા જડના ધર્મો છે. જીવ કોઈ ઉત્પન્ન નથી થતો, જીવ જન્મતો નથી ને મરતો પણ નથી, એ તો અનાદિ અનંત અવિનાશી ધ્રુવ પરમાત્મા છે. જીવની ઉત્પત્તિ અને રોગ દેહનો, શોક, દુઃખ અને મૃત્યુ, દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે. જીવનો સ્વભાવ જીવપદમાં જણાય છે, છતાં પણ એને માનતો નથી. જીવપદનો સ્વભાવ જીવપદમાં જણાય છે, જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, છતાં પણ એને ન માનતા, એનો તિરસ્કાર કરીને, ઉપેક્ષા કરીને, દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે. આ દેહ જણાય છે મને, રાગ જણાય છે, પંચભાવ જણાય છે, એ અજ્ઞાનનું કારણ થઈ ગયું. દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે, એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાતો ભાવ, દેહ ને આત્મા ભીનોવા છતાં એક જ બુદ્ધિ કેમ થઈ કે એને દેહ જણાતા આ મને દેહ જણાય છે, રાગ જણાય છે, એટલે રાગની યાર એકત્વ બુદ્ધિ થાય છે. ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે એમાં એકત્વ કરે છે. ઇન્દ્રિય જ્ઞાનમાં ભેદ જ્ઞાન કરવાની તાકાત નથી. જે જ્ઞાન એકત્વ કરે એ જ્ઞાન વિભક્ત ન કરી શકે. દેહ જણાતા દેહ મારો, ગુણપાપ જણાય તો ગુણમાપ, મોટર જણાય તો મોટર મારી, ઇત્યાદિ. દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે. દેહનો સ્વભાવ એટલે દેહ છે, એનામાં જ્ઞેયત્વ છે, અને અહીંયા જ્ઞાન છે, એ પ્રતિભાસે છે દેહ, અહીંયા દેહ જણાય છે. ત્યારે મને આ દેહ જણાય છે જ્ઞાયક, અને માને છે દેહ, એ જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. બધા જીવના ઉપયોગમાં આત્મા જણાય જ છે, જાણનાર જણાય છે, છતાં માને છે કે મને પર જણાય છે, એનું અજ્ઞાન ને મિથ્યાત થઈ જાય છે. દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે, એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત ભાવ, આ બંધ અધિકારમાં લીધું છે કુંકુંડાચાર્ય ભગવાને. એ જેમ હું પરને મારી શકું, જીવાડી શકું, એ ભાવબંધ છે, અધ્યોષાન છે. એ હું પરને જાણું છું, એ સમકક્ષી ભાવબંધ વિચાર અજ્ઞાન છે. પર પદાર્થ મને જણાય છે એ અજ્ઞાન છે. જણાય છે આત્મા, અને પાસે છે મને પર જણાય છે, જ્ઞાન નું અજ્ઞાન કરે. પરીક્ષા કરવા માટે નહીં, પણ આ લીટીનો અર્થ પૂછવો જોઈએ શ્રીમદના અનુયાયીઓને. એના અંદર અંદર મોક્ષ હોય, આપણે ના પૂછાય, અંદર પૂછે કે આનો અર્થ શું, આ મિથ્યા તો કેમ કહ્યું, અને દેહ તો જણાય છે, કેમ કે સ્વપ્ન પ્રકાશક શક્તિ છે, આત્મા જણાય ને દેહ જણાય, એમાં મિથ્યા તો દોષ ક્યાં આવ્યો, ચારિત્ર નો દોષ કયો, તો એ વાંધો નહીં, આમાં તો મિથ્યા પડે. એકતા કેમ કે દેહ ને જાણતા દેહ નું પોતાનું માને છે, જણાય છે જ્ઞાન માં નાયક, અને ભાષે છે દેહ, જેને જાણે એની શ્રદ્ધા, જાણેલાનું શ્રદ્ધાંત ત્યાં વિના રહેતું નથી. દેહ જણાય તો દેહ મારો, અને જો જ્ઞાયક જણાય તો જ્ઞાયક મારો. દેહ નો સ્વભાવ જીવપદ માં જણાય છે, એવો જે અનાદિ એક રૂપનો મિથ્યા સ્વભાવ, એકતા થઈ ગઈ. પણ જાણીને પોતાનું માની લે છે, જાણનાર જણાય છે, અને જાણનારને જાણતા જાણતા દેહને જાણે તો વ્યવહાર થયો, પણ પોતાને તો ભૂલી ગયો, અને પરને જાણે છે તો પરમાત્મા બુદ્ધિ થયા વિના શ્રદ્ધા વિષય વિના ન રહીએ. કાં શ્રદ્ધાનો વિષય આત્મા, અને કાં શ્રદ્ધાનો વિષય પર, શ્રદ્ધા વિષય વિના રહેતી, શ્રદ્ધા પર્યાય છે, પર્યાય ને કોઈ ને કોઈ વિષય હોવો, જો પર વિષય છે તો મિથ્યા કરતા, એનો વિષય સ્વ થઈ જાય તો સમય દ્રષ્ટ. એવો જે અનાદિ એક રૂપ નો મિથ્યા ભાવ, હવે જો જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે કે મને પર જણાતો, એ જણાતો નથી, દુઃખ જણાતો નથી, રાગ જણાતો નથી, આ દેવ ગુરુ શાસ્ત્ર જણાતા નથી, છ દેવ જણાતા નથી, નવ તત્વ મને જણાતા, મને તો એ જ્ઞાનાનંદ પરમાત્મા અખંડાનંદ આત્મા જણાય છે, બીજું કઈ જણાતું. એમ જ્યાં જાણવા જાય ને પ્રયોગ કરે ત્યાં ઇન્દ્રિય જ્ઞાન ક્ષણવાર રોકાઈ જાય છે અને એક નવું જાત્યાંતર જ્ઞાન પ્રગટ થાય છે. અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાન સમય માત્રમાં નિવૃત્તિ રૂપ થયું અને ભવની નિવૃત્તિ થઈ, જાત્યાંતર થઈને ભવની, એ સમય તરફથી નમસ્કાર કરો. હું પરને જાણતો જ નથી, પરને જાણું છું એ સંસાર છે, પરને જાણું છું એ વ્યવહાર નથી, પરને જાણતો જ નથી, જાણનાર જણાય છે. કેમ કે જ્ઞાતા પરને ન જાણે, જ્ઞાતા જ્ઞાયક ને જાણે. કેમ કે પર છે એ તો તન્મય થતું નથી અને જ્ઞાતામાં જ્ઞાન તો તન્મય છે, જે તન્મય છે એ જણાય છે અને જે ભિન્ન છે એ જણાતું નથી. કેમ? કારણ કે પરલક્ષ અભાવા જ્ઞાનની ઉત્પત્તિ પરના લક્ષે થતી. પર જણાય છે એમ લક્ષ કરતા, રાગ જણાય છે એમ લક્ષ કરતા જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી, અજ્ઞાન ઉત્પન્ન થાય છે. અને ત્યાં જ્ઞાયક જણાય છે ત્યાં તો જ્ઞાનની, સમ્ય જ્ઞાનની, અતિન્દ્ર જ્ઞાનની ઉત્પત્તિ થાય છે અને એમાં આનંદ આવે છે. માટે આ વિષય બહુ ખૂબ સરસ લખો છે. આ તો કોઈ અપૂરો, આ તો સમયસર લખો જાણે એમ
કરતા સમયસર.
એવો જે અનાદિ એક રૂપ નો મિથ્યાત્વ ભાવ, અનાદિ નો હું પરને જાણું છું એ શલ્ય છે, મિથ્યાશલ્ય છે, ઉપયોગ બહાર જ રહેશે, બહિર્મુખ ઉપયોગ થશે, અંતર્મુખ નહીં થાય. અને હું પરને જાણતો નથી, જાણનાર જણાય છે. વધારે વધારે છ મહિના પ્રેક્ટિસ કરે તો અંતર્મુખ થઈને અનુભવ, વ્યવહારનો નિષેધ કર્યો એને, વ્યવહારનો નિષેધ કરે તો નિશ્ચય પ્રગટ થયા વિના એની સ્વાસ્ત્રી નિશ્ચય નહીં વળે. વ્યવહારનો નિષેધ કરજે. એક વાર મુંબઈમાં એવું બન્યું, શાંતિભાઈ દેવી ત્યાં ચર્ચા સ્થાનમાં થતી, એમાં કોઈ ચેતા ભરવે આવ્યા હશે અત્યારથી થોડા, એ પ્રશ્ન કર્યો કે ભાઈ સમર્થ આચાર્ય ભગવાન તો એ વ્યવહાર તો દર્શાવ્યો છે, બરાબર છે, વ્યવહાર દર્શાવ્યો છે સાચી વાત છે, કહ્યું, પણ નિષેધ કરવા માટે દર્શાવ્યો છે. વ્યવહારનો નિષેધ કરશે તો આત્મજ્ઞાન થઈ જશે, એમાં નિષ્ઠાપાસી ક્યાં વાત છે? એવો જે અનાદિ એક રૂપ નો મિથ્યા તો જ્ઞાનીના વચન વડે, એમ કેમ કહ્યું? પણ આ જે અગ્રહિત મિથ્યાત્વ સૂક્ષ્મ છે, દેહ મને જણાય છે એ મિથ્યાત્વ ભાવ છે, એ સામાન્ય જીવો અજ્ઞાની કે શાસ્ત્ર પાઠી કે વિદ્વાન કે પંડિતોને આ કઈ ખબર સમજી ગયા? એને વંચાવો તો કે આ શ્રીમદ ભૂલી ગયા છે એમ કે વિદ્વાન એ જણાય છે, એ તો 100% સ્વભાવ છે, એમાં શું આમાં મિથ્યા તો ક્યાં આવી ગયું?
જણાય છે એટલું વચે ને પાછળ એટલી ન વચે.
પ્રભુ જણાય છે જ્ઞાયક આત્મા અને માની લ્યો છો મને પર જણાય છે, એ હું તારું શ્રદ્ધાન જ્યાં સુધી રહેશે ત્યાં સુધી બહિર મુકતા રહેશે. ખંડ ખંડ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થશે અને પાંચે ઇન્દ્રિયનું એકને જ્ઞાન એવું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ નહીં થાય. તને જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે કે આ દેહ જણાય છે કે ના દેહ જણાતો નથી, પણ દુઃખ થવા પોડલો થયો અહીંયા લવકારા થાય છે ને એ જણાતું નથી કે નહીં દુઃખ જણાતું નથી, જાણનાર જણાય છે. દુઃખે જણાતું નથી ને દુઃખ નું જ્ઞાન પણ થતું નથી. દુઃખ થી જ્ઞાન નહીં, દુઃખ નું પણ જ્ઞાન
નહીં.
આત્મા નું જ્ઞાન થાય છે ને એમાં આત્મા જણાય છે. એ જ્ઞાન માં તો જીવ પદ જણાય છે, જ્ઞાન માં દેહ નથી જણાતો, પણ આત્મામાં આત્મા જણાય છે. ઉપયોગમાં ઉપયોગ છે. આત્મા આત્માને જાણે છે, એટલો ભેદ નીકળી જાય તો જ્ઞાયક તો જ્ઞાયક છે, અનુભવ થઈ જાય.
સૌરું એક પદ બોલે છે બેન, સૌરું
જીવ પદ માં જણાય છે, જીવનો સ્વભાવ જીવ પદ માં જણાય છે. એવો દે સમ્યક્ત્વ રૂપ જ્ઞાન રૂપ
પોતાનો અભ્યાસ છે, એનો અભ્યાસ થઈને એવું દ્રઢ થઈ ગયું કે હું પરને જાણું છું. એમાં ઇન્દ્રિય જ્ઞાન નો જન્મ થાય છે, પરને પ્રસિદ્ધ કરનાર. અને ઇન્દ્રિય જ્ઞાન આત્માને તિરોભૂત કરે છે, આત્માનો નાશ કરી નાખે. ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થતું નથી. નાનીના વચન વળે દૂર થઈ જાય. ભાષ્ય જળ ચેતનનો પ્રગટ સ્વભાવ ભિન્ન, પ્રગટ સ્વભાવ ભિન્ન ભિન્ન છે. બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. જળ ચેતન જુદા પડીને સિદ્ધ અવસ્થા પ્રગટ થઈ જાય છે. સિદ્ધુદ્ધિ ની વાત છે, નિગ્રંથ લીધા ને સિદ્ધુદ્ધિ ની વાત છે. બે જુદા પડી જાય છે, સંયોગ સંબંધ ધોયો જાય છે. આઠ કર્મ રાગ દેહ
પરમાત્મા.
જગ્યાએ બધે નીકળેલા ત્યારે વખતે